તારીખ 22/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 14.
પ્રવેશ કરો છો તમે આવા ભાવો આવે છે. ઠીક છે, પણ હવે લગતા છે એ તો તૈયાર થયેલો જીવ છે અને આ તો પ્રવેશ કાળ મળ્યો છે ને, નવીન શ્રોતાનું સ્વરૂપ ધારણ પ્રવેશ કાળ લીધા છે. જયારે વક્તા પ્રવેશ કરે ત્યારે એ શ્રોતા હતા, પછી વક્તા થયા છે, ત્યારે આવો ભાવ. પછી તો આગળ ગયો પછી ત્યાં પ્રશ્ન છે, એ ભૂમિકાને ત્યાં આગળ ગયેલો છે વક્તા. તો આવી ગયા બે તર તો એમને આવી ગયા કે હા ચાલો આપડે પિતાશ્રી જાય છે, આપડે જવું જોઈએ ત્યાં. આપણે સગા વાલા જતા હતા એની સાથે, આપડે જતા થઈ ગયા. દરેક ને પોતાના ગુરુ તો છે, પોતાના ગુરુ પાસે તો પોતે શ્રોતા જ છે, ભલે વક્તા હોય પણ એના શ્રી ગુરુ પાસે તો એ શ્રોતા જ છે. એટલે જે યથાર્થતામાં છે એને તો ક્યાંય અહમ પણ થવાનો અવકાશ નથી, કેમ કે એ પોતાની ઉપર એની દ્રષ્ટિ છે. લખપતિ જોયો છે કે મારા કરતા કરોડપતિ ગણાય છે, મારે ક્યાં અભિમાન કરવા અભિમાન કરવાનો, એમ પોતાની ઉપરના ને જોયો છે એટલે એને તો અહમ પણ સવાલ નથી રહેતો. અહમ બુદ્ધિ અથવા અભિનિવેશ કોને થાય છે કે બીજાને નીચા ગણવા વાળાને, એની નજર નીચે છે, મારા કરતા આ ઓછું સમજે છે, મારા કરતા આ ઓછું સમજે છે, આના કરતા હું વધારે સમજો છું, એમ નજર છે એને અહમ ભાવ, અહમ ભાવ જ છે. એ અયથાર્થ દ્રષ્ટિ છે. યથાર્થ એમાં તો ઉપર દ્રષ્ટિ હોય, નીચે દ્રષ્ટિ કરે એ નીચે જાય, ઉપર દ્રષ્ટિ રાખે તો ઉપર જાય. ઇતિહાસ બહુ ઓછો મળે છે, દરેક ધર્માત્મા નો ઇતિહાસ બહુ ઓછો મળે છે. આપણા કુલકુલ આચાર છે, બહુ પ્રસિદ્ધ આચાર છે, ઇતિહાસ કેટલો મળે? ઇતિહાસ બહુ ઓછો મળે છે, દરેક વ્યક્તિગત ઇતિહાસ બહુ ઓછો મળે છે.
પોતાના વિશે દરેક કોઈએ લખેલું હોય છે, કોઈએ તો કઈ લખ્યું નિર્દેશ જ નથી, પોતાના બીજો કોઈ નિર્દેશ જ અમુક
નથી, પોતે તો કઈ બહુ પોતાના પોતાની વાત પોતે કઈ કરે નહીં. સમગ્ર પુણ્ય જ્ઞાન ઉપરાંત વિશેષ એટલે લોકોને લાભનું કારણ થાય. છ
મહિના સુધી ભિક્ષું નથી નાખ્યું કે નહીં ખ્યાલ શીખવો.
એમ તો કોઈ ઇતિહાસમાં એવું નથી મળતું ક્યારે એમને સમ્યક દર્શન થયું, એવું તો કઈ ઇતિહાસ બહુ વ્યવસ્થિત નથી મળતો. પણ મોક્ષમાં પ્રકાશક ગ્રંથની રચના કરતા હતા એ વખતની એમની વાતો એવી બહાર આવી છે કે એમને શાસ્ત્ર રચનામાં એટલું બધું મંથન ચાલતું હતું કે છ મહિના સુધી અરે મીઠા વગરની રસોઈ ખાધી ત્યાં સુધી ખબર નહોતી પડી. પછી એ કામ પૂરું થયું ત્યારે કહ્યું કે કેમ મીઠું નથી, કે તો આજે ખબર પડી કે આ તો છ મહિનાથી નથી નાખતા, જોઈએ છે ક્યાં સુધી ખબર નથી પડતી. એમના માતુશ્રી છે એને છ મહિના મીઠું નહીં નાખેલું રસોઈમાં, એમને કઈ ખબર નહીં પડેલી એવી એક વાત. જાગૃતિ સ્વમાં, સ્વમાં પણ પરમા તો અજાગૃત દેખાય હોય, સ્વની જાગૃતિ ને પરમા અજાગૃતિ હોય શકે. એટલે ગ્રંથમાં કદાચ એમણે તો શું છે કે ઘણા ગ્રંથો ની ટીકા કરી છે, કોઈ બીજા ગ્રંથ ની વાત હોય, બીજા ગ્રંથ ની વાત હોય શું જોઈએ આપણે એમાં શું લખ્યું છે. તેઓ દ્વારા રચિત કોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ત્રિલોકસાર અને આત્માનુશાસન આદિ ભાષા ટીકાઓ આટલી ગ્રંથની ટીકાઓ કરી છે. જીવનનું મુખ્ય ધ્યેય એક સ્વ પર કલ્યાણ જ હતું. અંતરંગમાં સૂક્ષ્મ વિશેષથી તથા બાહ્ય તર્ક વિતર્ક પૂર્વક અનેક શાસ્ત્રોના અધ્યયનથી તેમનો વિતરાગ વિજ્ઞાન ભાવ એટલો બધો વધી ગયો હતો કે સાંસારિક કાર્યોથી તો તેઓ પોતે પ્રાય વિરક્ત રહ્યા કરતા હતા અને ધાર્મિક કાર્યોમાં એટલા બધા તલ્લીન રહ્યા કરતા હતા કે બાહ્ય જગતને તથા આસ્વાદ્ય પદાર્થોને તેમને કાંઈ પણ શુદ્ધ રહેતી નહોતી. આ વિષયમાં જનશ્રુતિ એવી પણ એક છે કે જે કાળે તેઓ ગ્રંથ રચના કરી રહ્યા હતા તે કાળમાં કયા ગ્રંથની એ વાત નથી લખી. જનશ્રુતિ છે એ તો જનશ્રુતિ હોય ને, સીધી વાત છે. તે કાળમાં તેમની માતુશ્રીએ ખાદ્ય પદાર્થોમાં છ મહિના સુધી મીઠું નાખ્યું નહોતું. છ મહિના પછી શાસ્ત્ર રચના તરફથી તેમનો ઉપયોગ કઈ ખસતા એટલે પૂરો થયું શાસ્ત્ર નહી, છ મહિના પછી શાસ્ત્ર રચના તરફથી તેમનો ઉપયોગ કઈ ખસતા એ માતુશ્રીથી બોલ્યા કે માજી આજે આપણે દાળમાં મીઠું કેમ નાખ્યું નથી. એ સાંભળી માજી બોલ્યા કે ભાઈ હું તો આમ છ મહિનાથી મીઠું નાખતી નથી. એ પ્રમાણે તેમની ધર્મ પ્રવૃત્તિ તથા શાસ્ત્ર કાર્યોની અનેક જનશ્રુતિઓ છે. આ બધું લખવાનું તાત્પર્ય એટલું જ કે તેમના સમયમાં તેઓ એક મહાન ધર્માત્મા, શ્રેષ્ઠ પરોપકારી, નિરભિમાની તથા અદ્વિતીય વિદ્વાન હતા. જૈન સમાજના દુર્ભાગ્યથી જવા મહાત્માનો અસમયમાં માત્ર અલ્પ ઉંમરમાં જ અકાળ મૃત્યુ થઈ વિયોગ થયો, પણ તેમણે તો પોતાની એ અલ્પ વયમાં જ જૈન સમાજ ઉપર અનન્ય ઉપકાર જ કર્યો છે. એટલે જનશ્રુતિ છે. અને જનશ્રુતિમાં બધી વાત હોય જ કે બાર હોય એમ જ હોય એવું કઈ ન બને, બનવા દુઃખ હોય પણ ખરું ન પણ હોય. ભૂલી જાય ભૂલી
જાય
બરાબર.
મનના એક ખૂણામાં કોઈ માણસ એકાગ્ર થાય
તો એમ થાય તો બનવા જો
લખાણ જે રીતે હોય રહ્યું હોય એ લખાણ જો આપણે પૂરેપૂરું સૈદ્ધાંતિક લાગતું હોય તો તત્વ નો છાયા અથવા તો તત્વ જે પામેલા હોવા જોઈએ આપણને એ રીતે બેસે. તત્વ જે પામેલો હોય ત્યારે આત્મામાં જે સ્થિત હોય, કારણ કે ડિફરન્સ અહીંયા જ આવે, જે આત્મામાં સ્થિત હોય એની તો સ્વ પર પ્રકાશ જ આત્મા, જેટલો સ્વમાં સ્થિત થાય ત્યારે એ વખતે સ્વ ને પણ બે વસ્તુ તો સાથે જ ચાલે છે. એટલે જાગૃતિ તો એટલી બધી વધે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ જે પરપર્યાય ઉઠતી હોય, પરપર્યાયમાં શું ચાલી રહ્યું છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ એને આ બધી વસ્તુનું ભાન નથી રહેતું, કારણ કે એક ખૂણામાં એક વૈજ્ઞાનિક હોય છે તો વૈજ્ઞાનિક ની યાદ કરતા હોય છે છસો મહિના એને યાદ મળે પોતાના સિદ્ધાંતમાં
જે કાર્ય પાછળ એ રસ
લીધા
બહુ કોન્સન્ટ્રેટેડ એમ તો ન જોઈને સૂક્ષ્મતા તો ઘણી ઉપયોગ ની થઈ
ગઈ શકાય છે.
ગુણ બતાવો છે ક્યાંય જમવામાં કઈ રસ લક્ષણ ઉડી ગયેલું. વિષય તો મહિમા તો જ્ઞાન દશાનો છે, જ્ઞાનીઓની જે જ્ઞાન દશા છે એનો મહિમા છે. પછી અનેક મહાત્માઓને બીજી જ્ઞાન દશા સાથે સાથેની જે વિશેષતાઓ હોય છે એ જ્ઞાન દશાને હિસાબે એનો વધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. બાકી એવું જ જ્ઞાન દશા વગર કોઈને હોય તો એનું એટલું મૂલ્ય નથી હોતું. કિંમત છે એ તો જ્ઞાન દશાની છે, અને સમજવામાં પ્રયોજનભૂત વિષય પણ જ્ઞાન દશાનો છે, બીજો કોઈ એટલો પ્રયોજનનો વિષય નથી. મેં એમ કહ્યું છે કે સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન બીજાના સામાન્ય મિથ્યા દ્રષ્ટિઓ કરતા બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. સમ્યક જ્ઞાનમાં સૂક્ષ્મતાનો ગુણ પણ વિશેષ પ્રગટ થયો છે. એટલે જ્ઞાનીઓને તો એમ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પોતાનો કસાય કણ છે એનું પણ જ્ઞાન થઈ જાય છે. તો એની પાસે તો આ બધા સ્થૂળ વિષય કહેવાય એમ, એટલો જ મુદ્દો લેવાનો છે. ત્યાં એકાગ્રતાનો વિષય જુદો છે, છતાં એકાગ્રતાનો વિષય જુદો છે. જેટલા સ્વમાં એકાગ્ર થાય છે એટલા કઈ પરમાં એકાગ્ર થાય છે એમ નથી. હા, એકાગ્રતામાં સ્વની એકાગ્રતા વિશેષ હોય, પરની તો એમને ઉપેક્ષા હોય છે, સ્વની અપેક્ષા હોય છે. એટલે એ રીતે પાછો વિષય જુદો છે અને પરિણમન તો બધું એક સાથે હોય છે. બધા ગુણોનું પરિણમન તો એક સમયમાં થાય છે. એટલે કોઈ વાર કોઈ ગુણથી વાત ચાલતી હોય, કોઈ વાર કોઈ ગુણથી વાત ચાલતી હોય, ત્યારે એકબીજામાં એકબીજાને નહીં મેળવવા જોઈએ. પોઈન્ટ પકડી લેવાનો કે અત્યારે કયા ગુણથી વાત ચાલે છે, આમાં કયા ગુણથી વાત ચાલે છે.
નિયમ થી એટલો અંતર્મુખ થાય ત્યારે જે રાગાની વિકલ્પો ઉઠે છે, જે કઈ ઉઠે છે એ બધા જાણી
શકે.
ત્યાં સુધી તો જાણી પડે
એ તો સ્થૂળ ઉપયોગમાં તો ઉપરથી જાય. એ તો ઉપયોગ સૂક્ષ્મ થયો છે, સ્વભાવ ગ્રહણ કરે એટલે સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. જે ઉપયોગ સ્વભાવને ગ્રહણ કરે એ તો સ્થૂળ પર્યાયોને ન જાણે એમ કેમ બને, અને જાણે નહીં તો એનો નિષેધ પણ ક્યાંથી થાય, એનો ક્ષય પણ ક્યાંથી થાય, એને એનાથી વિમુખ થઈને એનો અભાવ કરવાનો પુરુષાર્થ ક્યાંથી થાય. એટલે એ તો છે, ઉપયોગ ઘણો સૂક્ષ્મ થઈ જાય. મહાપુરુષો માટે પછી શું છે કે મહાપુરુષનો મહિમા તો આવે, મહિમા આવે એટલે પછી કોઈ કઈ રીતે મહિમા કરે, કોઈ કઈ રીતે મહિમા કરે. કૃપાલુદેવ માટે તો કેટલી વાતો અત્યારે પ્રસિદ્ધ થાય છે ચમત્કારોની. શું
એટલે પછી એમાંથી
તમે પેલા અમૃતભાઈ ને મળેલા ગોધરા વાળા ઘણા વર્ષ પેલા, આમ તો અહીંયા લગભગ વર્ષમાં 2-3 વખત આવતા હતા. છેલ્લા વર્ષોમાં બીમાર હતા. બંને ત્રણના મુમુક્ષુ જે કૃપાળુદેવનું અહીંયા મંડળ ચાલે છે એમાં વર્ષમાં 2-3 વખત આવતા હતા. એક વખત મારે પણ જવાનું થયેલું તો પછી એમના સ્વાધ્યાયમાં એ વાત ચાલી કે કૃપાળુદેવનો સર્વદેશીય ઉપયોગ હતો. સર્વદેશીય ઉપયોગ એ શાસ્ત્ર પરિભાષા છે, પણ એનો અર્થ કે કેવળ જ્ઞાન હતો. એટલે ચાલુ સ્વાધ્યાયમાં તો મેં પ્રશ્ન નહીં કરેલો, પણ ત્યાર પછી બેસવાનું થયું એટલે મેં કહ્યું કે આપણે આ સર્વદેશીય ઉપયોગ હતો એમ કહ્યું તો એનો અર્થ જરા શું સમજીને આપ બોલો છો, સ્પષ્ટ કરો. કૃપાળુદેવને કેવળ જ્ઞાન થઈ
ગયેલું.
જો કે કૃપાળુદેવને કેવળ જ્ઞાન થઈ ગયેલું એમ જો લઈએ તો એમના વચન વિરોધ આવશે એમની સાથે. કેવળ જ્ઞાન હોય તો નિર્વાણ પદને જ પામે, કૃપાલદેવ પોતે એમ કે છે કે સ્ત્રી ને દેહ જે એક જાસુ સ્વરૂપ સ્વદેશ, તો એક ભાવ બાકી છે. બીજા પણ બે ચાર પ્રમાણો આપ્યા તો પછી જરા એકદમ ગરમ થઈ ગયા. અમને આમ તો બહુ મન કસાય, ખરા મન કસાય. પણ જયારે એક એમના વિચારો ની સામે બીજો વિચાર આવે તો એ કેટલું સહન કરે એ બીજો વિષય થઈ જાય. એટલે એ જાતનું ટોલરેશન નહી. એટલે પછી હું તો એમને કેવળ જ્ઞાન માનું છું. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો મારો કઈ આગ્રહ નથી. કે આપણે તો એમનું સ્વરૂપ વિચારીએ છીએ. એમના વચનો થી સાંગો પાંગ જ્ઞાની પુરુષ નું આપણે સ્વરૂપ વિચારવું, એટલા પૂરતી આ વાત છે. તમે મારા ઉપર લાદો છો એવું તો હું પણ સમજીને વાત નથી કરતો. એ તો પરમાત્મા જ છે, એમાં મને વાંધો નથી. એમના પ્રત્યે પરમાત્મા બુદ્ધિ રાખવામાં વાંધો નથી. પણ એ પરમાત્મા તુલ્ય સમજીને પરમાત્મા બુદ્ધિ રાખીએ આપણે. એમ પાડોશીમાં કોઈ આપણો ઉપકાર કર્યો હોય ને, નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને પાડોશી જ મોટા કર્યા હોય તો પાડોશીને આપણે શું કહ્યું? અમારા મા બાપના ઠેકાણે છે. પણ છતાં મા બાપ એ મા બાપ ને, નહીં મા બાપ તો નહીં મા બાપ. આપણે પાડોશીના હોય વડીલ એને પિતા તુલ્ય કહીએ, પણ પિતા થોડા કહેવાય એને, અનર્થ થઈ જાય તો એમ ફરક તો પડે છે. તો એ જરાક વધારે ગુસ્સામાં આવી ગયા. પછી ચર્ચા છોડી દીધી. એટલે એવું છે કે લગભગ મહિમા કરવા જતા સિદ્ધાંત વિરુદ્ધતા થાય છે એ ખ્યાલ ના આવે. અને એમને પછી મહિમા કરવા ખાતર મહિમા કરીએ તો સ્વરૂપ તો ભાષે નહીં, બની જાય એવું પણ બને. મોટો સમાજ હોય એમાં પછી બધી બધા પ્રકારો મહાપુરુષ માટે તો બની જાય. ચાલો મહિમા કરવા માટે
દરેક ની સમજ માં આવવું
મુશ્કેલ છે.
આજે
ધન્ય આરાધના આપને આપ્યું ને, એમાં કૃપાળુદેવ ની જ્ઞાન દશા નો ચિતાર લીધો છે. એના ઉપોદઘાત માં એ વાત લીધી છે કે 24મા વર્ષે એમને સમ્યક દર્શન થયું છે એવું એમના કાવ્યમાં પણ છે. અને એમના પત્ર નો ઉલ્લેખ જોતા પણ એમ લાગે છે. તો પછી મુંબઈ થી મોક્ષભાઈ નો પત્ર આવેલો કે એમાં તો કૃપાળુદેવ ની કઈક અસાધના થાય છે એવું લાગે છે, માટે આ વાત તમે ફરીને વિચારજો. અમે તો કૃપાળુદેવ ને આ જન્મ જ્ઞાની જ માન્યા છે. શું એટલે કઈક પાછળથી જો માનો તો એમને પેલી અજ્ઞાન દશા સ્વીકારવામાં અસાધના થાય છે. પછી દિવસોમાં કઈક મારે મુંબઈ જવાનો પ્રોગ્રામ હતો એટલે મેં લખ્યું કે રૂબરૂ મળશો. અને કુદરતી હું જ્યાં ઉતરવાનો હતો એ નજીકમાં જ રહેતા હતા, પાર્લામાં ને પાર્લામાં મળવા આવ્યા હતા. એટલે એમને 23મા વર્ષમાં છેલ્લો આર્ટિકલ કાઢીને બતાવ્યો એમનો પત્ર દર્શન પરીક્ષાનો. એટલે એમને એમ લાગ્યું કે આપણે કૃપાળુદેવના ખૂબ અનન્ય ભક્ત તરીકે બહુમાન ધરાવીએ છીએ, પણ ધ્યાનથી વાંચતા નથી. એમના જ લખાણોને આપણે ધ્યાનથી વાંચતા નથી. જેટલું આ લોકો ધ્યાનથી વાંચે છે એટલું આપણે ધ્યાનથી વાંચતા નથી. એટલે આપણે વાતને સમજી શકતા નથી.
સાંભળી ભક્તિ હોય ને
ના એક અત્યારના કાળમાં એક પ્રકાર વિચિત્ર જેને કહી શકાય એવો દેખાય છે કે બહુ ભાગ લોકો સમજતા ઓછું હોય છે, છતાં વધારે સમજતા હોય કે જ્ઞાની હોય એના કરતા પણ વિશેષ જજમેન્ટ લેવાની પદ્ધતિ જોવામાં આવે છે. શું જજમેન્ટ એમ ખ્યાલ આવે કે આપણા કરતા આને તો વધારે વિચાર્યું લાગે છે, છતાં જજમેન્ટ પોતે એના કરતા આગળનું લે, અને કોઈ વાર તો જ્ઞાનીઓ કરતા પણ આગળનું લે કે જ્ઞાની એ પણ આમ તો ન જ કરાય, જ્ઞાની હોય તો એને આમ તો ન જ કરાય. આ કાળમાં થોડોક એ પ્રકાર વધુ વિશેષ દેખાય છે ધાર્મિક મનુષ્યનો, પણ બીજા તો વ્યવહારની અંદર ન સમજે લૌકિક માણસો, પણ જે લોકો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, જે લોકો ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરતા હોય, એમાં પણ એ પ્રકાર આ પીરિયડમાં વધારે દેખાય છે.
ડોક્ટર પાસે ઓછું ડોક્ટર ને સલાહ આપે, પણ ધર્મના ક્ષેત્રમાં તો
ડોક્ટર પાસે તો ડોક્ટરને કાઢી જ મૂકે, ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન લખતો હોય ત્યારે વિઝિટે બોલાવ્યો હોય પ્રિસ્ક્રિપ્શન લખે તો એને એમ ન કહેવાય કે તમે આ દવાને બદલે આ દવા લખો, તો સીધો બોલપેન નો ઘા કરે શું કે તું ડોક્ટર છો કે હું ડોક્ટર છું એમ જ કે. અહીંયા એવું નથી, અહીંયા તો દર્દી હોય ડાક્ટર કરતા દોઢ ડાક્ટર ને જેવી રીતે જજમેન્ટ લેતા હોય છે.
સ્વામી જે થયા તો આવા કઈ પણ બાબતો હોય એક જ કે ચોખ્ખો થઈને આવો ટોલપરી ભાષામાં જ વાત કરે. આમાં મૂળ બધે બધા કન્સેપ્ટ જે જુદા જુદા ચાલતા હોય છે એટલે
પોતાની ક્લેરિટી ન હોય ને એમાં અનેક અનેક પ્રકાર જોવા અનેક પ્રકાર
એટલે
એની અંદરથી માર્ગ કાઢનાર સામાન્ય માણસનું કામ નથી. એમાં તો તુલનાત્મક બુદ્ધિથી વિચાર શક્તિ જેની હોય અને તુલના કરી જાણતો હોય અનેક પડખેથી એ જ બચી શકે, બીજાને બચવું મુશ્કેલ છે. સરળતા એ તત્વ પામવાનો પાત્ર છે, ઉત્તમ પાત્ર છે.
એના પાસે કન્સેપ્ટ થોડો આવ્યા
એ પ્રકાર જોઈએ. 40મા આંકમાં જે વિષય લીધો છે બહુ સારી વાત છે, વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયપણું, જે આત્મામાં જે મુમુક્ષુમાં આ ચાર ગુણ હોય એ તત્વ પામવા માટે અધિકારી થાય છે, પાત્ર થાય છે. એક એક ગુણ સાર ને તો જુદી વાત છે, પણ એકની પણ મુશ્કેલી પડે એવું છે. સાવ સાચી વાત છે.
Thank you.
ગુરુદેવે જાહેર પરિવર્તન કરેલું 1991 ની સાલમાં, અને દિગંબરામરાયનો સ્વીકાર કર્યો. બધા શાસ્ત્રોનો અધ્યયન, બધા શાસ્ત્રોનો દિગંબર શ્વેતાંબર સ્થાનક પાસેનું કર્યા પછી કૃપાળુદેવ કોઈ જાહેર એવો પરિવર્તન, જાહેર વ્યક્તિ તરીકે તો પોતે બહાર જ નથી આવ્યા, ગુપ્ત તરીકે જ રહ્યા છે એમ કહીએ તો ચાલે, એમના ગ્રુપમાં પૂરતું જ હતું એમનું તો. એ દ્રષ્ટિએ ભૂલ એવી થઈ જાય છે કે જાહેર પરિવર્તન કરવું જ જોઈએ. શું અમારા વર્તુળમાં એ જાતની આગ્રહ ભરી માન્યતા રહી? પણ એક પ્રશ્ન પૂછીએ તો બધ થઈ જાય કે એ પહેલાના 13 વર્ષ શું ગણશો? જાહેર પરિવર્તન નહોતું કર્યું એ પહેલા તો 13 વર્ષ પહેલા એમને 1978 ની સાલમાં સમ્યક દર્શન થયેલું, 1991 માં જાહેર પરિવર્તન કર્યું. 13 વર્ષ પહેલા શું ગણશો? એ વખતે તો ભૂપતિમાં સ્થાનક વાસીના સાધુ તરીકે જ રહ્યા છે, આચાર્ય પયા છે, ગોચરી બીજું થયું. 13 વર્ષ તો એ ધ્યાન બહાર જાય છે. શું એટલે સંપ્રદાય બુદ્ધિનો જયારે પ્રકાર તીવ્ર થાય છે ત્યારે એક ને એક વ્યક્તિ વિશેષ માટે ઇતિહાસમાં આટલો મોટો પ્રસંગ ભૂલી જવાય છે. ખાસ કરીને દિગંબર લોકોનો તો આગ્રહ વિશેષ હોય છે. સંપ્રદાય બુદ્ધિ તો બધાને હોય છે. પછી જે જે સંપ્રદાયમાં જન્મે સંપ્રદાય બુદ્ધિ તો એને હોય છે, એના માટે કઈ શીખવું પડતું નથી, છોડવા માટે ઘણી તૈયારી કરવી પડે છે. સંપ્રદાય બુદ્ધિ એટલો જ સિદ્ધાંત લાગવો પડે, પણ આ તો 13 વર્ષ ગયા છે.
જાહેરમાં કર્યું ત્યારે તમે એમ માના જાહેર નો જાહેર નો આગ્રહ હોય
પેલા તો થાય જ નહીં. જો દિગંબર સંપ્રદાય બુદ્ધિ લ્યો તો સ્થાનકવાસીના સાધુ પણ ન છોડે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. થયું એ વાત તો નક્કી છે, એ તો જગ જાહેર વાત છે. 13 વર્ષની વાત એ પછી છે, પેલા તો થયું એ વાત પેલા છે. થયું કેમ કે થઈ શકે છે? ક્યાં સંદેવ ગુરુ શાસ્ત્ર નું પ્રતિપાદન વગર પ્રતિપાદન હોય છે? દ્વારકીમાં ક્યાં હોય છે? સંપ્રદાયના દેવગુરુ શાસ્ત્રો હોય એ પ્રત્યે એનો આગ્રહ ન હોય. શું કે આ માનવું જ જોઈએ એવો આગ્રહ ન હોય એનો, બસ આટલો ટૂંકો જવાબ હતો. પ્રત્યક્ષ ચર્ચાઓ થઈ લેશે.
એમના
સ્પષ્ટીકરણ આપ્યું હતું પોતે કે અમને જે દિવસે થયું તે દિવસે અમે આમાં હતા, આમ હાથ કર્યો અમને અનુભવ થયો, સમય દર્શન થયું ત્યારે અમે આમાં હતા. પણ એનો આગ્રહ નહોતો અમને, એ આગ્રહ છૂટી ગયો હોય છે પહેલાથી જ, તે તો મુમુક્ષુની ભૂમિકામાં છૂટી ગયો હોય. પણ બાહ્ય પરિવર્તન થઈ જાય એ વખતે કે એ પહેલા થઈ જાય પછી સમ્યક દર્શન થાય એ સિદ્ધાંત નથી. આગ્રહ ન હોય એનો, એ વાત નક્કી. દેવગુરુ શાસ્ત્ર સાચા હોય, મિત્રગીન ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ન હોય કે હોય. હા, એનો બીજો દ્રષ્ટાંત આ છે, ઋષભદેવ ભગવાન નું સમવસરણ. એમાં તો એ વખતે તો કોઈ બીજા દેવ બીજા કોઈ મનની મત નીકળ્યા જ નતા, અને પોતે જ પહેલો વહેલો આ જૈન મત પ્રવર્તાવ્યો, અને એમના જ સમવસરણમાં 363 બીજા મત પાંગર્યા. તો દેવગુરુ શાસ્ત્ર એ વખતે ક્યાં ઉભા થયા હતા, આ બીજો દ્રષ્ટાંત. એ દ્રષ્ટાંત આપ્યો હતો તે દિવસે, બે દ્રષ્ટાંત માં શું છે, ઉદય અનુસાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય છે. હવે જયારે પોતે સંપ્રદાયના સાધુ હતા ત્યારે એક સંપ્રદાયના બહુ મોટા પુરુષ તરીકે એમની ખ્યાતિ થઈ ગઈ હતી, ઘણું માન સન્માન બીજું ત્રીજું આખો સમાજ એમની પાછળ એટલો બધો લાગેલો હતો કે પરિવર્તન કરવું સહેલું નહોતું એમને, એટલે સમય ગયો. પરિવર્તન કરવું સહેલું નહોતું એમના માટે, પણ પોતે ખૂબ અતિ વીર્ય વાળા હતા એટલે સરવાળે એ કરીને રહ્યા. બીજા તો કરી પણ ના શકે, ધમાલ થશે કાંઈ નહીં, આપણે આપણું કરી સાધી દો, માથાકૂટમાં ઉતરો નહીં એમ કરીને ન બહાર પડે. પોતે બહુ પ્રભાવશાળી હતા એટલે હિંમત ઘણી હતી, પુણ્ય યોગ ઘણો હતો એટલે એ જાતનો વિકલ્પ આવ્યો, અને પ્રભાવના યોગ પાછળ ઘણો હતો. હોનાર હોય એ પ્રમાણે વિકલ્પ આવે ને પછી તો. પણ તો 73 વર્ષ નીકળી ગયા તો પણ એ ઉંમરમાં જે 13 વર્ષ એટલે ઘણા મૂલ્યવાન વર્ષ ગણાય. શરીર શક્તિ ઘણી, પ્રભાવના શક્તિ ઘણી. ચાલતા સંપ્રદાય ઉપર ફટકા કેવા માર્યા છે એમની રચનામાં. સત્યનું પ્રતિપાદન કરવામાં જ્ઞાની પણ કટાક્ષ કરે છે, સામાન્ય રીતે તો એમ કહેવાય ભાઈ જ્ઞાની હોય મધુર ભાષાથી વાત કરે, પણ ક્યાંક ક્યાંક તો જ્ઞાની પણ કટાક્ષ કરે છે. કટાક્ષ કરે એટલે ચાપખા મારે, શું નાની હોય તો ચાપખા મારે.
બધા પ્રકાર આવી શકે,
હા બધા પ્રકાર આવી શકે. ચાલતા સંપ્રદાય ઉપર ઘણું કહ્યું છે, ક્રિયાકાંડીઓ ઉપર, શુષ્ક જ્ઞાનીઓ ઉપર ઘણું ગંજના પદમાં બધું આવે છે. છાર ઉપર લીપણું તે હજાણો, બધું તારું નકામો જશે. સંભવિત છે, અસંભવ નથી. આનંદ ગંજી ને થયું છે સમ્યક દર્શન. એમને જે લખાણ છે એ બહુ ચોખ્ખું છે, તત્વ છે એમાં, તત્વ દ્રષ્ટિથી લખાય એવું છે, એમાં એ કહી ન શકાય. કોઈ ના આપી શકે, કેવી રીતે આપી શકે, ડેફિનેટ કેમ કહી શકાય? પણ તત્વ વિરુદ્ધતા નથી એ વાત ચોખ્ખી છે, એટલે પોતે આધાર આપતા હતા. તત્વ વિરુદ્ધ હોય તો આધાર ના આપે, અને જ્યાં તત્વ વિરુદ્ધતા ન હોય ત્યારે બીજી શંકા કરવી એ વધારે પડતી જ છે ને. કોઈએ કરવી, કોઈએ શંકા પણ શા માટે કરવી? શંકા કરવાથી હોય તો વીવ જાય નહીં, અને માન્ય કરવાથી ન હોય તો કઈ આવી જાય છે. એ તો છે, એ તો કઈ એમાં તો કઈ જે થયું ન થયું એમાં તો કઈ ફેરફાર થવાનો નથી. કઈ વિરોધ નથી આવતો, વિશાળ દ્રષ્ટિ આનું નામ છે. તત્વથી સમજે, બીજી વાતની પકડ કરવા જાય તો સંકુચિત દ્રષ્ટિ થઈ જાય. સંપ્રદાય બુદ્ધિ એટલે સંકુચિત દ્રષ્ટિ છે, અને અનેક પ્રકારના અનિષ્ટ પરિણામોની જનક છે, ઉત્પન્ન કરી દે. સંપ્રદાય દ્રષ્ટિ તો છોડી દેવી જોઈએ. પર્યાય દ્રષ્ટિ દર્શન નું છે, અને તત્વમાં અતત્વ બુદ્ધિ એ પણ દર્શન નું કારણ છે. પરમા સ્વપણાની બુદ્ધિ એ પણ દર્શન નું કારણ છે, અને પોતાના સ્વરૂપનું અદર્શન તે પણ દર્શન નું છે. એટલે જુદી જુદી રીતે એની પરિભાષા છે. જરા વધારે સ્પષ્ટ કરવા માટે, અને મુમુક્ષુની ભૂમિકામાં વધારે સ્પષ્ટ કરવા માટે તો આ પ્રયોજન સિદ્ધિ લખાયું છે. કે ક્યાં ક્યાં કેવી રીતે દર્શનનો અને આવિર્ભાવ થાય છે, ક્યાં ક્યાં એનો મંદપણું થાય છે, અભાવ થાય છે, એ બધા જુદા જુદા ભેદ પ્રભેદથી વિશે એટલા માટે જ લીધું છે. એ શ્રદ્ધા ગુણનો વિપર્યાસ છે. પદ્ધતિસર વિચારીએ તો એ શ્રદ્ધા ગુણનો વિપર્યાસ છે અને જ્ઞાન ગુણના પરિણામમાં ભ્રાંતિ છે. અને ચારિત્ર ગુણના પરિણામમાં લઈએ તો પોતાને ભૂલીને, સદંતરપણે પોતાના સ્વરૂપને ભૂલીને પર પદાર્થમાં તન્મયતા છે, લીનતા છે, એકાગ્રતા છે અથવા સ્થિરતા છે પર પદાર્થમાં આત્માને. એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય મિથ્યા ગણાય છે અને સવળા થતા ત્રણેય સમ્યક ગણાય છે. પછી રાગ હોય તો પણ એ મિથ્યા ચારિત્ર ન કહેવાય, હવે ચારિત્ર કહેવાય પણ મિથ્યા ચારિત્ર ન કહેવાય. તેમ જ્ઞાનમાં પણ ક્ષોભસમનો કોઈ દોષ થઈ જાય, દોડીને સાપ જાણે તો પણ એ મિથ્યા જ્ઞાન ન ગણાય, અપૂર્ણ જ્ઞાન ગણાય. અને અપૂર્ણ તો છદ્મસ્થ છે, બારમા ગુણ સ્થાન સુધી અપૂર્ણ જ છે જ્ઞાન. બાર અંગનું જ્ઞાન હોય તો અપૂર્ણ છે. સમ્યક દર્શન તો પહેલેથી જ પૂર્ણ શુદ્ધ છે. સમજાણું નહી જયચંદજી આ બધા ખુલાસા કરેલા છે. ક્યાં છે મને યાદ નથી પણ ત્રણેય ગુણ ની ચર્ચા નથી, જ્ઞાન પૂરતી વાત લીધી છે. ત્રણેય લીધી છે ચર્ચા, જ્ઞાન ની જ લીધી છે, બરાબર. જ્ઞાન ને ચારિત્ર અધૂરા રહીએ છે છતાં એને મિથ્યા નથી કહેવાતા, એ ચર્ચ ખુલાસો કર્યો છે. મોતેર ગાથાના ભાવાર્થમાં છે. પોતાના સ્વરૂપમાં એ પ્રશ્ન ઉઠવો જ જોઈએ ને એનું, કારણ કે જ્યાં સુધી પોતાનો સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી કર્તવ્ય અકર્તવ્ય તો નિશ્ચિત ન થાય ને. ઘરમાં પણ હું શું છું એ નક્કી ન હોય તો મારે શું કરવું, ઓફિસમાં શું છું એ નક્કી જ ન હોય તો મારે શું કરવાનું. આમાં શું થયું છે, સ્વરૂપ નો નિશ્ચય કર્યા પેલા ધર્મના ક્ષેત્રમાં કર્તવ્ય અકર્તવ્ય ના ઝઘડા ચાલે છે. પેલા તું તારો તો નિશ્ચય કર, પછી કર્તવ્ય અકર્તવ્ય નક્કી થાય. પહેલો એ પ્રશ્ન આવવો જ જોઈએ, પ્રવેશ કાળે જ એ પ્રશ્ન આવવો જોઈએ, ખરેખર હું કોણ, પણ મારું સ્વરૂપ નક્કી કરું પછી મારું કર્તવ્ય કયો કર્તવ્ય નક્કી થાય કે એ પેલા થઈ જાય. સીધી વાત તો એ છે. કોઈનો વ્યવહાર ચાલે છે એને એના પદ નું ભાન ન હોય, એને વ્યવહાર ચાલે છે કોઈનો, ક્યાંય ન ચાલે. પછી અમારે તો બહુ પુણ્ય કીર્યા પુણ્ય છે, કોણ હું સાથી થયો. સંસ્કાર લઈને આવેલા સંસ્કાર બોલે છે બધા આરાધક પણાના જે સંસ્કાર રહી ગયેલા બધા સંસ્કાર બોલે છે. અને જ્ઞાન દશાઓ એવા બધા સ્ટેટમેન્ટ આપ્યા છે. 15મા વર્ષે એમણે બારમનો સાર જેવો કાઢીને દે એવી રીતે કાઢીને બોલ્યા છે. કેટલીક વાતો વિશેષતાઓ ઘણી હતી એમનામાં. એમનો એક બહુ સ્પેશિયલ કેસ છે. એમનો જે કેસ છે ને એ બહુ સ્પેશિયલ કેસ છે. કેમ કે પૂર્વના આરાધક હતા, નાનપણથી જ એટલી બધી કોઈ સંસ્કાર બળે વાણી આવતી હતી કે બાર અંગનો સાર કાઢી કરીને આપી દઈએ એક વાર તમને હાથમાં. સ્વદ્રવ્યનો ગ્રાહક ત્વરાથી થા, એ તો બાર અંગનો સાર છે. પરદ્રવ્યને ત્વરાથી છોડ, કઈ ભૂલ નથી. અત્યારે જ કરી લે એમ કેવું છે. એવી બધી બહુ વાતો કરે છે. એક એક વ્યાખ્યાન આધાર તો આવવાના છે. એમને ઘણું બહુમાન હતું, બહુ ઘણું બહુમાન હતું. આપણે તો આત્મસિદ્ધિ શાસ્ત્ર માંથી કાઢીને મૂક્યું છે ને, આખું પાનું ભરીને વખાણ કર્યા છે. એટલું લખાણ તે દિવસે આવ્યું છે 1996 ની સાલમાં રાજકોટમાં પ્રવચન થયેલા 50 વર્ષ પહેલા. બહુ પ્રશંસા કરી છે. અને ચૈત્ર મહિનામાં જો ત્યાં હોય ગુરુદેવ તો બધા ત્યાં સમાધિ મંદિર સ્મશાનમાં ભક્તિ કરવા જતા હતા. હું તો સાથે ગયેલો છું, હું તો એમની સાથે ત્યાં સમાધિ મંદિરમાં ભક્તિ કરવા ગયેલો છું. જો ચૈત્ર મહિનામાં એમની ઉપસ્થિતિ રાજકોટમાં હોય તો ચૈત્ર પાંચમે બધાય જાય, ભાઈઓ બહેનો આખો મંડળ બધા, હા સેંકડો માણસ બધા હારે સ્મશાનમાં જાય. તમે જોયું છે રાજકોટમાં? રાજકોટમાં સ્મશાનમાં અગ્નિ દાહ દીધેલો ને, એટલે અત્યારે એ જગ્યા કવર કરી લીધી છે એમના અનુયાયીઓ તરફથી. ત્યાં સમાધિ મંદિર પોતાની પગલાની સ્થાપના કરી છે, જગ્યા કવર કરી છે. એટલે રૂમમાં તો 100-150 માણસ બેસે એવું, પણ પછી બહાર બેસે લોકો. ગુરુદેવ સાથે તો ઘણા માણસો હોય, નો સમય તો બહાર બેસે. પણ ચૈત્રવદ પાંચમે જો ગુરુદેવ ત્યાં રાજકોટમાં હોય તો ત્યાં સ્મશાનમાં જાય ભક્તિ કરવા. ત્યાં પછી એમના પદો આત્મસિદ્ધિ કૃપાળુદેવના જ પદો બોલવાના ત્યાં પછી. ભક્તિ ત્યાં થાય બપોરની, બપોરે ત્યાં જાય, જૈન મંદિરમાં નહીં, બપોરની ભક્તિ ત્યાં થાય. ઘણું બહુ માન હતું. હા પ્રવચન એક હું આપેલું છે એક વખત, પણ આ તો હું ગયેલો છું, મારો તો પ્રવેશ પાછળ હતો. હા એ આત્મસિદ્ધિમાં છે. પરમશ્રુત પ્રભાવક મંડળથી પ્રકાશિત થયેલું સમયસાર ગુરુદેવના હાથમાં આવ્યું, અને એમને એ સમયસાર વાંચતા નિમિત્ત થયું છે અનુભૂતિનો. હા એટલે એમનો ઉપકાર મહિનો છે કે ઉપકારી છે અમારા. અને અત્યારે તમારા બધાના હાથમાં સમયસાર છે એમનો જ ઉપકાર સમજવા જેવો છે. કેમ કે અમારા હાથમાં નો આવ્યો તો તમારા હાથમાં અત્યારે નો હતો એમ કરીને બોલ્યા છે. અને અમે ધન્ય આરાધનામાં નાખ્યું છે તારવીને, જે 1998માં પુસ્તક છપાણું, 96મા પ્રવચન થી 98મા છપાણું, એમાંથી તારવીને ધન્ય આરાધનામાં નાખ્યું છે અમે.
આવું બોલ્યા છે, નવાય વાય ને ખબર ન હોય, એમને ઉપકારી ગણ્યા છે. અને એ તો સીધી વાત છે, ઉપકારી હોય તો ઉપકારી જ કે, બીજું શું કે. એમાં કઈ એમને નાના મોટા નો પ્રશ્ન નથી હોતો. સુગાનીજી તો એમ નથી પામ્યા છે તો વંદન કર્યા છે. એ તો એ વાત છે, જે હકીકત હોય એ તો હકીકત જ કે. સત્શાસ્ત્ર ના લિસ્ટ માં મૂક્યું છે. બધાના જીવન ઉપર એમની અસર છે, એમના વચનો. એમના વચનો ની અસર છેલ્લા વચને જ છે. રાણપુર ના હતા એટલે હું તો ઓળખું, મારા ઉપર બહુ પ્રેમ હતા. હું પહેલો વહેલો ત્યાં સોનગઢ આવ્યો અને મને જોયો, બહુ ખુશી થયા, કેમ કે જોયું કે વૈષ્ણવ ફેમિલી છે આ તો, અહીંયા ક્યાંથી. બહુ પ્રેમ, બહુ પ્રમોદ ઘણો આવ્યો હતો. પછી ગુરુદેવનો મારા ઉપર પ્રેમ વિશેષ હતો, બહુ રાજી થતા. એક વખત હું ગુરુદેવ સાથે એકાંતમાં ચર્ચામાં બેઠો હતો ને આવી ચડ્યા હતા ગુરુદેવની રૂમમાં, પછી તો આવી ચડ્યા. અરે આ તો અહીંયા ચર્ચા કરે છે, સાંભળવા બેસે. પ્રમોદ એમને ઘણો હતો. પણ આમનું વાંચન ખરું, સમજણ ખરી. પ્રાણભાઈના શસ્ત્ર ને નાનભાઈ ને ભક્તિ ઘણી હતી, પણ આમને ભક્તિ પણ ખરી અને સમજણ પણ ખરી. આમનો પોતાનો સ્વાધ્યાય ખરો, અંગત વાંચન ખરું પ્રેમચંદભાઈ નું. આમનું વાંચન નહીં, નાનભાઈ નું વાંચન નહીં, ભક્તિ ખરી વાંચન.